You're with SBS Radio. Find more great stories in your language at sbs.com.au.
ઇન્ટરનેશનલ ચાઇલ્ડહુડ કેન્સર ડે નિમિત્તે આજે થોડી માહિતી આપણી સાથે શેર કરી રહ્યા છે ઓન્કોલોજીસ્ટ ડૉક્ટર ભૌમિકભાઈ શાહ. ભૌમિકભાઈ, ફરી એકવાર SBS ગુજરાતીમાં આપનું હાર્દિક સ્વાગત છે.
થેન્ક યુ નીતલબેન.
જ્યારે પણ કેન્સર શબ્દ બોલીએ કે કેન્સર પેશન્ટની વાત કરીએ તો ભાગ્યે જ કોઈની આંખ સામે નાનકડા બાળકની છબી ઉપસ્થિત હશે. બાળકોમાં કેન્સર કેટલા પ્રમાણમાં જોવા મળે છે?
તમારી વાત સાચી છે નીતલબેન, કે યુઝ્યુઅલી કેન્સર શબ્દ આવતા આપણી સામે છબી હોય એજેડ 50s, 60s, 70s ની ઉંમરના એડલ્ટની હોય છે. પણ લગભગ ટોટલ કેન્સરમાંથી 1% કે એનાથી ઓછા પ્રમાણમાં કેન્સર બાળકોમાં પણ થાય છે. અને જ્યારે બાળકોની વાત કરીએ તો આઈ એમ ટોકિંગ ફ્રોમ એજ ફ્રોમ ઇન્ફન્ટ્સ, જે 1 વર્ષથી નાના બાળકો હોય ત્યાંથી માંડીને 18 વર્ષ સુધી, જે આપણે ટિપિકલી આપણે કટ ઓફ ગણતા હોઈએ છીએ, એના પછી આપણે એડલ્ટ ગણીએ, આ દરેક એજના બાળકોની અંદર અમુક પ્રકારના કેન્સર થાય છે. ફોર્ચ્યુનેટલી ટોટલ કેન્સરના પ્રપોર્શનમાં એ પ્રમાણમાં ઓછા થાય છે, પણ સ્ટીલ ચાઇલ્ડહુડ કેન્સર વિશેની અવેરનેસ હોવી અને એના વિશે થોડી માહિતી હોવી ખૂબ જરૂરી છે. કેમ કે એ ફ્રોમ ટાઈમ ટુ ટાઈમ પેરેન્ટ્સ એન્ડ ફેમિલી મેમ્બર્સ વિલ નીડ ટુ ફેસ કેન્સર ઓફ ચિલ્ડ્રન એઝ વેલ.
શું કેન્સરના રોગ માટે કોઈ એવી ઉંમર છે કે આટલા નાના બાળકને તો ન જ થઈ શકે?
એવી કોઈ ઉંમર નથી જ્યારે કેન્સર ન જ થઈ શકે. અમુક વખત જ્યારે બાળકોનો જન્મ થતો હોય છે એના પછી જે ફર્સ્ટ બેબી ચેક કરતા હોય છે, કે જેમાં પીડિયાટ્રિશિયન આવીને ચેક કરે કે બધું બરાબર છે, એમાં અમુક કન્જેનાઇટલ ડિફોર્મિટીઝ માટે ચેક કરતા હોય છે. પણ એની સાથે સાથે એક પ્રકારનું કેન્સર હોય છે જેને કહેવાય છે રેટિનોબ્લાસ્ટોમા, અથવા તો રેટિના એટલે કે આંખની પાછળનો પડદો હોય એનું કેન્સર. એ ક્યારેક જન્મજાત બાળકોની અંદર પણ હોઈ શકે અથવા તો ફર્સ્ટ યર ઓફ લાઈફની અંદર પણ ડેવલપ થઈ શકે. એટલે બાળકોના કેન્સરની અંદર મોટેભાગના કેન્સર હેરિડિટરી નથી. પણ શું હોય છે કે જ્યારે કેન્સર થવા માટે બોડીના ઘણા બધા કોષની અંદર ડીએનએના ચેન્જીસ અમુકથી વધારે ભેગા થાય ત્યારે કેન્સર થતું હોય છે. જેમાં બાળપણમાં કેન્સર થતું હોય છે એમાં ઘણા બધાને ઓલરેડી એક મ્યુટેશન ફેમિલીમાંથી ઇનહેરિટ થયું હોય અને સેકન્ડ મ્યુટેશન ડ્યુરિંગ લાઈફ ટાઈમ ચાઇલ્ડહુડમાં ડેવલપ થાય અને ત્યારે કેન્સર ડેવલપ થાય. અને એ ચાઇલ્ડહુડમાં ગમે ત્યારે થઈ શકે. ઇટ કેન બી એઝ અર્લી એઝ ઇન ફર્સ્ટ યર ઓફ લાઈફ અને પછી ક્યારેક એ લેટર 5 વર્ષની ઉંમરે 7 વર્ષની ઉંમરે ગમે ત્યારે થઈ શકે.
એટલે સાવ નવું જન્મેલું બાળક હોય કે તમે જણાવ્યું તેમ બહુ નાના બાળકો હોય એમાં આ એક ડીએનએ મ્યુટેશન સિવાય બીજા કોઈ કારણો જેને કારણે બાળકોમાં કેન્સર થતું હોય?
સો અમુક ફેક્ટર્સ એવા છે જે જ્યારે બાળક ગર્ભાશયમાં હોય મધરની પ્રેગ્નન્સી દરમિયાન અમુક ટાઈપના એક્સપોઝર થયા હોય જેનાથી બાળકોને કેન્સરના થવાના ચાન્સીસ વધી શકે. જ્યારે વર્લ્ડ વોર ટુની અંદર હિરોશિમા અને નાગાસાકી ઉપર અણુબોમ્બ નાખવામાં આવ્યો ત્યારે એની આજુબાજુના એરિયામાં ઘણી બધી મહિલાઓ જે પ્રેગ્નન્ટ હતી ને એમને બાળકોના જન્મ થયા, એમાંથી ઘણાને કેન્સર પણ થયું. કે ચેર્નોબિલ રશિયાની અંદર જ્યારે ન્યુક્લિયર રિએક્ટરનું ડિઝાસ્ટર થયું ત્યારે પણ આજની આજુબાજુના એરિયામાં લોકોમાં ચાઇલ્ડહુડ કેન્સરનું પ્રમાણ વધ્યું. એટલે રેડિયેશન એક્સપોઝર ડ્યુરિંગ પ્રેગ્નન્સી અથવા તો અર્લી ચાઇલ્ડહુડ એ પણ ઇન્ક્રીઝ કરે છે રિસ્ક કેન્સરનું. બીજું હોય છે કે અમુક મેડિસિન્સ ચાઇલ્ડ જ્યારે પ્રેગ્નન્સીમાં લીધી હોય તો એના એક્સપોઝરથી પણ કેન્સરના ચાન્સ વધતા હોય છે. એવી બહુ ઓછી મેડિસિન છે અને એક હતું મેડિસિન છે ઇસ્ટ્રોજન સપ્લિમેન્ટેશન હતું અને હવે એ વેલ નોન છે એટલે ક્યારેય પ્રેગ્નન્સીમાં એ મેડિસિન આપવામાં નથી આવતી. પણ અમુક મેડિસિન જ્યારે પ્રેગ્નન્સીમાં આપવાની હોય ત્યારે હંમેશા એ ચેક કરવામાં આવે છે કે પ્રેગ્નન્સીમાં એની સેફટી કેટલી છે, ગર્ભમાં ડેવલપ થતા બાળકના પર કોઈ અસર થશે કે નહીં. એટલે અમુક દવાઓ અથવા તો રેડિયેશન એક્સપોઝર પ્રેગ્નન્સીમાં થાય એનાથી પણ કેન્સર થવાના ચાન્સીસ વધતા હોય છે. આ ખૂબ નવજાત બાળક કે 5 વર્ષથી નાના બાળકોની વાત કરીએ છીએ. પણ જેમ મોટી ઉંમર થાય 15, 16, 17, 18 વર્ષના બાળકો, એમાં અમુક લાઈફસ્ટાઈલ ફેક્ટરની અસર હોઈ શકે. જેમ કે આ આઉટડોર્સ બીચ કલ્ચર હોય, અલ્ટ્રાવાયોલેટ રેઝના એક્સપોઝરથી જે સ્કિનના કેન્સર થાય છે, મેલેનોમા કે સ્ક્વેમસ સેલ કેન્સર, એ બધાના ચાન્સીસ એડોલસન્ટ અને અર્લી યંગ એડલ્ટ જે કહીએ એ લોકોમાં એ લાઇફસ્ટાઇલ ફેક્ટરથી થતા કેન્સરના પણ રિસ્ક વધતા હોય છે.
એક દાખલો તમે આપ્યો આંખના પડદાનું કેન્સર, બીજા એવા કયા પ્રકાર છે જે ખાસ બાળકોમાં જોવા મળે છે?
એ ખૂબ સરસ સવાલ છે નીતાબેન, કેમ કે આપણા મગજમાં જ્યારે આપણે કેન્સર વિચારીએ તો એડલ્ટના કેન્સર ધ્યાનમાં આવે, કે લંગનું કેન્સર છે, કે બ્રેસ્ટનું કેન્સર છે, કે બાળ કોલોનનું કેન્સર છે, પણ ચાઇલ્ડહુડના કેન્સરોની રેન્જ ઘણી જુદી છે. અને જેમ તમે કહ્યું, એક આંખના પડદાનું કેન્સર જેને આપણે રેટિનોપ્લાસ્ટોમા કહીએ, બીજું હોય છે કે કિડનીનું કેન્સર જેને નેફ્રોપ્લાસ્ટોમા કહે છે, અથવા તો બ્રેનનું ટ્યુમર જેને ન્યુરોપ્લાસ્ટોમા કહે છે. એ ત્રણ કોમન કેન્સર છે, જ્યારે આ ત્રણ ઓર્ગન ડેવલપ થતા હોય એના પ્રોબ્લેમને કારણે હોય છે, એટલે ચાઇલ્ડહુડમાં થતા હોય છે. એટલે એ ત્રણ કેન્સર છે. એના સિવાય અમુક બ્લડના કેન્સર ઘણા કોમન હોય છે ચાઇલ્ડહુડની અંદર, ખાસ કરીને લ્યુકિમિયા અને લિમ્ફોમા, જેમાં આપણે આગળ એક વખત બ્લડના કેન્સરની વાત કરી હતી. એમાં આપણે એમાં એક સાઇડ ટોપિક હતો કે બાળકોમાં યંગ એજમાં કેન્સર કોમનલી થતા હોય છે અમુક લ્યુકિમિયા, જેમાં અક્યુટ લિમ્ફોઇડ લ્યુકિમિયા અને અક્યુટ માયલોઇડ લ્યુકિમિયા એ ચાઇલ્ડહુડમાં કોમનલી થતું હોય છે, અને અમુક ટાઈપના હોચકિન્સ અને નોન હોચકિન્સ લિમ્ફોમાં એ પણ બાળકોમાં વધારે કોમનલી થતા હોય છે. અને એના સિવાય જો આપણે વાત કરીએ તો ખાસ કરીને એડોલેસન્ટ અને યંગ એડલ્ટની એજ ગ્રુપમાં અમુક બોનના કેન્સર થતા હોય છે, જે વધારે કોમનલી થાય છે. એટલે જે રેન્જ ઓફ કેન્સર્સ છે એ એડલ્ટના કેન્સર કરતાં થોડી જુદી છે, અને એમાં અલગ પ્રકારના કેન્સર જોવા મળે છે.
અને જો કોઈ બહુ નાના બાળકમાં કેન્સર નિદાન થાય તો ત્યારબાદની ટ્રીટમેન્ટ શું હોઈ શકે, અને ખાસ કરીને 15 દિવસનું બાળક છે કે 15 વર્ષનો યુવાન કે યુવતી છે, એનાથી શું ટ્રીટમેન્ટમાં ફરક પડતો હોય છે?
જ્યારે બાળકોના કેન્સરની ટ્રીટમેન્ટની વાત કરીએ તેમાં ઘણા બધા ફેક્ટર ધ્યાનમાં રાખવાના હોય છે. ખાસ કરીને એક તો એમની ઉંમર હોય એ પ્રમાણે ગ્રોથના ફેઝમાં હોય, અમુક ટ્રીટમેન્ટને કારણે ગ્રોથ અને ડેવલપમેન્ટ, જેમ કે બ્રેઇન ડેવલપમેન્ટ, ઇન્ટેલિજન્સ ડેવલપમેન્ટ, એ બધામાં ફરક પડતો હોય. એટલે જ્યારે ટ્રીટમેન્ટ તમે જેમ એડલ્ટ કેન્સર હોય એ રીતના બાળકોના કેન્સરમાં પણ ટ્રીટમેન્ટમાં સર્જરી હોય, રેડિયેશન હોય, મેડિસિન હોય જેમાં કીમોથેરાપી અને બધી ટાર્ગેટેડ ટ્રીટમેન્ટ હોય, એ બધાનો ઇન્ક્લુઝન થતું હોય છે. પણ જ્યારે બાળકોના કેન્સરની ટ્રીટમેન્ટનો વિચાર કરતા હોય તેમાં ઘણા બધા ઇસ્યુ આવે છે. કન્સેન્ટ અથવા ઇન્ફોર્મ્ડ કન્સેન્ટની આજે આપણે વાત કરીએ તો જુદા જુદા જુદી જુદી ઉંમરે બાળકોની મેચ્યોરિટી જુદી જુદી હોય છે, એટલે કેટલું એ સમજી શકીએ અને કેટલી ઇન્ફોર્મ્ડ કન્સેન્ટ બાળકો આપી શકે અથવા તો ક્યારે આપણે પેરેન્ટની કન્સેન્ટ લેવી પડે, એ ઘણી વાર ઇમ્પોર્ટન્ટ ઇસ્યુ હોય છે. બીજું કે એના ગ્રોથ અને ડેવલપમેન્ટના ફેઝ પ્રમાણે આપણે એના પર કોઈ સિગ્નિફિકન્ટ એડવર્સ ઇફેક્ટ ન કરીએ, કે ગ્રોથ અને ડેવલપમેન્ટ પ્રોપરલી એમનો થઈ શકે એનું ધ્યાન આપી શકાય, એ પણ ઇમ્પોર્ટન્ટ હોય છે. ત્રીજી વસ્તુ કે અમુક ટ્રીટમેન્ટને કારણે એમની ફર્ટિલિટી ફ્યુચરની અંદર એના પર અસર થઈ શકતી હોય છે, એટલે એનું પણ ધ્યાન રાખવાનું હોય છે કે આપણે ટ્રીટમેન્ટને કારણે ફર્ટિલિટી પર, એમની લોંગ ટર્મ ફર્ટિલિટી અને ફેમિલીના ઓપ્શન્સ ઉપર અસર નથી થતી. એટલે આ બધી વસ્તુઓ ધ્યાનમાં રાખી અને ટ્રીટમેન્ટ કરવાની હોય છે.
એટલે તમે કહ્યું તેમ બાળક નાનું હોય તો પણ ત્યાં કીમોથેરાપી, રેડિયેશનના ઓપ્શન્સ હોય છે?
ડેફિનેટલી, અને સ્પેસિફિકલી બાળકોના કેન્સર માટે ડેડિકેટેડ કેન્સર સેન્ટર્સ હોય છે, જે દરેક સ્ટેટમાં જુદી જુદી જગ્યાએ હોય છે. જેમ કે વિક્ટોરિયા સ્ટેટની વાત કરું, જ્યાં આગળ હું સ્થિત છું, કે અહીંયા આગળ જ્યારે બાળકોના કેન્સર થાય તો રોયલ ચિલ્ડ્રન હોસ્પિટલ છે અથવા તો મોનાશ ચિલ્ડ્રન્સ યુનિટ છે, ત્યાં આગળ કેન્સરની ટ્રીટમેન્ટ અને અસેસમેન્ટ થાય છે. અને રેડિયેશન ટ્રીટમેન્ટ પીટર મેકેલમ કેન્સર સેન્ટરમાં કરવામાં આવે છે, કેમ કે આ કેન્સરો પ્રમાણમાં ઓછા જોવા મળે છે. જ્યાં આગળ જે સેન્ટર્સમાં એની એક્સપર્ટીઝ વધારે હોય ત્યાં આગળ એની ટ્રીટમેન્ટ કરવી જરૂરી હોય છે. એટલે તમારા લોકલ એરિયામાં કયા સેન્ટર્સ છે જેની એક્સપર્ટીઝ છે એ શોધીને ત્યાં આગળ ટ્રીટમેન્ટ કરવામાં આવે તો એ સૌથી વધારે લાભદાયી નીવડે.
અને ખાસ શ્રોતા મિત્રોને પણ યાદ કરાવી દઈએ કે પીડિયાટ્રિક ઓન્કોલોજી એક અલગ ફિલ્ડ છે, એટલે દરેક ઓન્કોલોજિસ્ટ બાળકોને ટ્રીટ નથી કરતા હોતા.
ડેફિનેટલી.
વન મોર ક્વેશ્ચન, કે બહુ નાની ઉંમરે જો કેન્સર નિદાન થયું હોય, ડઝ ધેટ મીન કે આખી જિંદગી એમણે એનું એના પર નજર રાખવી પડે, ચેક કરાવ્યા કરવું પડે?
એક ઇમ્પોર્ટન્ટ વસ્તુ, એક ઇમ્પોર્ટન્ટ મેસેજ ચાઇલ્ડહુડ કેન્સર માટે એ છે કે જો આટલું ડેવાસ્ટેટિંગ ડાયગ્નોસિસ હોય છે પણ મોટે ભાગના ચાઇલ્ડહુડ કેન્સર આપણે ક્યોર કરી શકીએ છીએ. સો આજના જમાનામાં આપણે જુદા જુદા ટાઈપના કેન્સરની વાત કરીએ, જેમ કે આંખના પડદાનું કેન્સર કીધું, રેટિનોબ્લાસ્ટોમા, એમાં ક્યોર રેટ હવે લગભગ 100% છે. અથવા તો તમે અક્યુટ ચાઇલ્ડહુડ લ્યુકીમિયા કે લિમ્ફોમાની વાત કરો, એના ક્યોર રેટ 90-95% છે. એટલે એ ઇમ્પોર્ટન્ટ મેસેજ છે કે ચાઇલ્ડહુડ કેન્સર ખૂબ આપણને આઘાત પહોંચાડે, પણ એનું પ્રોપર ડાયગ્નોસ અને પ્રોપર પ્લેસ ઉપર ટ્રીટમેન્ટ કરવામાં આવે તો ક્યોર રેટ ઘણા હાઈ છે. પણ એકવાર યુઝ્યુઅલી ટ્રેડિશનલી શું કહેવામાં આવે છે કે ટ્રીટમેન્ટ પૂરી થયા પછી 5 વર્ષ સુધી આપણે જ્યારે ફોલોઅપ કરીએ અને એમાં કાંઈક રિકરન્સ ન થતું હોય તો ફોર પ્રેક્ટિકલ પર્પઝ આપણે કહીએ કે એ ક્યોર થઈ ગયું છે. પણ જ્યારે ચાઇલ્ડહુડમાં કેન્સરનું ડાયગ્નોસિસ થયું હોય અને ટ્રીટમેન્ટ થઈને ઇવન ક્યોર પણ થઈ ગયા હોય, એ લોકોનું લોંગ ટર્મ ફોલોઅપ ખૂબ ઇમ્પોર્ટન્ટ છે. અને ચાઇલ્ડહુડ કેન્સરના પેશન્ટોનું લગભગ એન્યુઅલ ફોલોઅપ ફોર ક્વાઇટ લોંગ ટાઈમ ડ્યુરિંગ રેસ્ટ ઓફ ધ લાઈફ કરવામાં આવે છે, એ ખૂબ જરૂરી છે. કારણ કે અમુક ટ્રીટમેન્ટની લેટ સાઇડ ઇફેક્ટ્સ હોય છે, અને લેટ સાઇડ ઇફેક્ટ્સનું ડાયગ્નોસિસ અને મેનેજમેન્ટ પ્રોપરલી ન કરવામાં આવે તો એની ઘણી ખરાબ અસરો લોંગ ટર્મ થઈ શકે. જેમ કે લેટ સાઇડ ઇફેક્ટની વાત કરીએ તો એક વસ્તુ છે કે જ્યારે ખૂબ યંગ એજની અંદર તમે કેન્સરની ટ્રીટમેન્ટ કરી હોય, ખાસ કરીને જેમ કે બ્રેઇનનું ટ્યુમર હોય ને તમે રેડિયેશન કે સર્જરી બ્રેઇન માટે કરી હોય, એ લોકોનું ગ્રોથ અને ડેવલપમેન્ટ, ઇન્ટેલિજન્સ બરાબર ડેવલપ થાય, એ લોકોને એજ્યુકેશનલ ઓપોર્ચ્યુનિટીઝમાં કાંઈક ફરક ન પડે, એના માટે રેગ્યુલર અસેસમેન્ટ અને એના માટેનું મેનેજમેન્ટ કરીએ તો આઉટકમ્સ ઘણા સારા થઈ શકે. બીજી વસ્તુ જેમ કીધું કે ફર્ટિલિટીની વાત છે અથવા ગ્રોથ અને ડેવલપમેન્ટની વાત છે, એ લોકોનો ગ્રોથ ઇન ટર્મ્સ એમનો હાઇટ અને વેઇટ પ્રોપરલી વધે અને ડેવલપમેન્ટલી પણ ઇમોશનલ મેચ્યોરિટી, ફિઝિકલ મેચ્યોરિટી બરાબર આવે, એના માટે હોર્મોનલ ઇશ્યુઝ કાંઈ ન થાય, એ બધાના રેગ્યુલર અસેસમેન્ટ કરીને જરૂર પડે તો હોર્મોન સપ્લિમેન્ટેશન ને એ બધા ઓપ્શન પણ એક્સપ્લોર કરીએ તો એ લોકોનો ગ્રોથ અને ડેવલપમેન્ટ પરફેક્ટ થાય. ત્રીજી વસ્તુ જેમ કીધું કે ફર્ટિલિટીના ઇશ્યુઝ ન થાય, એના માટે આપણે અમુક પ્રિવેન્ટિવ વસ્તુઓ પણ કરી શકીએ અને ઓનગોઈંગ અસેસમેન્ટ અને મેનેજમેન્ટ પણ થઈ શકે. ચોથી વસ્તુ કે જ્યારે લોકો ગ્રોઈંગ ફેઝમાં હોય, ખાસ કરીને એડોલસન્ટ યરમાં, જ્યારે હજુ બોડી પ્રત્યે લોકો કોન્શિયસ થતા હોય, બોડી ઇમેજ પ્રત્યે કોન્શિયસ થતા હોય, અમુક સર્જરી રેડિયેશનને કારણે કોસ્મેટિકલી અમુક ઇશ્યુ આવે, રિલેશનશિપ ફોર્મ કરવામાં તકલીફ થઈ શકે, સાયકોલોજિકલ ઇશ્યુ થઈ શકે, એન્ઝાયટી, ડિપ્રેશન, ઇટિંગ ડિસઓર્ડર્સ, આ બધી વસ્તુઓ પણ થઈ શકે. એટલે સાયકોલોજિકલ ડેવલપમેન્ટ અને ઇમોશનલ ડેવલપમેન્ટમાં પણ કંઈ પ્રોબ્લેમ ન થાય, એના માટે ઓનગોઈંગ અસેસમેન્ટ અને ઇન્ટરવેન્શન કરવું ખૂબ જરૂરી હોય છે. ક્યારેક અમુક કેન્સરની ટ્રીટમેન્ટને કારણે સેકન્ડ કેન્સરના ચાન્સીસ વધતા હોય છે, અમુક ટ્રીટમેન્ટ ઇન્ક્રીઝ ધ રિસ્ક ઓફ અ સેકન્ડ કેન્સર. એટલે ફોલોઅપની અંદર કોઈ બીજા કેન્સર, ખાસ કરીને જેમ કે રેડિયેશન ચેસ્ટ ઉપર કર્યું હોય તો ફ્યુચરમાં એડલ્ટ તરીકે લંગ કેન્સર અથવા હાર્ટના પ્રોબ્લેમ્સના ચાન્સીસ વધતા હોય છે. એટલે એ ખાસ જરૂરી છે કે એની લેટ સાઇડ ઇફેક્ટ્સ માટે લોંગ ટર્મ ફોલોઅપ કરવામાં આવે અને અસેસમેન્ટ અને મેનેજમેન્ટ કરવામાં આવે. એટલે ઇનિશિયલ કેન્સરથી તમે ક્યોર થઈ શકો, પણ ફોર optimal growth and development when you are growing as well as to integrate in the society very well, એના માટે ઓનગોઈંગ અસેસમેન્ટ અને મેનેજમેન્ટની ખૂબ જરૂર હોય છે.
ભૌમિકભાઈ, ચાઇલ્ડહુડ કેન્સર વિશે તમે જે વિગતે વાત કરી તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર. સમય કાઢી અવારનવાર SBS ગુજરાતીના શ્રોતા મિત્રો સાથે જોડાવ છો તે બદલ થેન્ક યુ વેરી મચ.
થેન્ક યુ નીતલ.
Enjoy more stories in your language by visiting sbs.com.au.